તારીખ 26/11/1990 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 569 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 261
સર્વ પ્રકારના દુઃખથી મુક્ત થવાનો ઉપાય એક આત્મજ્ઞાન છે. જગતમાં જે સમસ્યા છે, વિશ્વના તમામ પ્રાણીની આ સમસ્યા છે. બધાને સુખ જોઈએ, દુઃખ કિંચિત માત્ર એક જ પંક્તિમાં ઉત્તર આપ્યો છે કે તમામ દુઃખથી મુક્ત થવાનો ઉપાય હોય તો એ આત્માને પોતાનું સ્વસ્વરૂપનું જ્ઞાન થયું, મૂળ સ્વરૂપનું જ્ઞાન થયું છે. જો પોતાના મૂળ સ્વરૂપનું જ્ઞાન થાય એને આત્મજ્ઞાન થયું, તો એને કોઈ પણ પરિસ્થિતિમાં ક્લેશ અને દુઃખનો અનુભવ નથી. આપોઆપ એમાંથી ફલિત થાય છે કે જે કાંઈ દુઃખ અને ક્લેશનો અનુભવ છે એ પરિસ્થિતિને કારણે નથી, બહારની પરિસ્થિતિને કારણે નથી, પણ પોતાની એ પરિસ્થિતિ વિશેની સમજણ છે. અને એ સમજણ જેને અજ્ઞાન કહે છે અને પોતાના સ્વરૂપનું જ્ઞાન નથી, પોતાના સ્વરૂપના જ્ઞાનનો પણ અભાવ છે, એ બંને એક સાથે હોય છે, એ દુઃખનું કારણ છે. એટલે આત્મજ્ઞાન થતાં બાહ્ય સંયોગોનું પણ એ પ્રકારે જ્ઞાન થાય છે કે જે પ્રકારે એ પરિસ્થિતિ દુઃખનું નિમિત્ત નથી થતી, દુઃખનું કારણ નથી. એ આત્મજ્ઞાન થવાનું કારણ છે આત્મવિચાર, આત્માના સ્વરૂપનો વિચાર કરવામાં આવે તો એ વિચારથી એ જ્ઞાન થાય છે. અહીંયા બીજા સાધનનો નિષેધ છે. આત્મજ્ઞાન થવા અર્થે આત્મવિચાર સિવાયના બીજા સાધનનો નિષેધ છે કે બીજી રીતે તો આત્મજ્ઞાન થતું નથી. આત્મવિચારમાં પણ વિચાર બળ ઉત્પન્ન થાય તો એ વિચારથી આગળની પરિસ્થિતિ ઊભી થાય, એટલે કે પ્રયોગની પરિસ્થિતિ ઊભી થાય. પણ સમની પંચેન્દ્રિય જીવને વિચાર તો વિચારની ભૂમિકામાં ઊભો છે એટલે સહજ થાય છે, પણ પુરુષાર્થની દિશા ઉલટી છે, વિપરીત છે. એટલે એમ જે વિચારનું બળ છે અથવા જેટલું વિચારનું ભૂમિકા છે એ નિષ્ફળ જાય છે, એમાં સફળ પણ થતું નથી. એટલે વાત અહીં સુધી આવી કે કેટલાક જીવો આત્મવિચાર કરે છે છતાં પણ વિચાર બળ નહીં હોવાની રીતે એ દિશામાં પ્રગતિ કરી શકતા નથી. જે લોકો આત્મવિચાર કરતા જ નથી એને તો આત્મજ્ઞાન થવાની કોઈ સંભાવના નથી. એટલે જગતનો બહુ ભાગ મનુષ્ય તો આત્મવિચાર કરતો નથી, કર્મના ક્ષેત્રમાં બીજી ક્રિયા કામ કરે છે, પણ આત્માનો વિચાર કરવો એ બહુ છે. એમાં પણ વિચાર બહુ વર્ધમાન થાય, વૃદ્ધિગત થાય એ પ્રકારમાં બહુ ઓછા જીવો આવે છે.
વિચાર બળ
એટલે જે વાત સમજમાં આવી એનું બળ ઉત્પન્ન થઈને એનું જ કાર્યાન્વિત પણ થવું, એનું કાર્ય આવવું જોઈએ. વિચાર કરે પણ એનું કોઈ કાર્ય ના આગળ ચાલે તો એ વિચાર તો નિષ્ફળ જશે. એનું કોઈ સફળ પણ નહીં થાય. તો શું થાય, ભૂખ લાગી હોય અને મીઠાઈને યાદ કરે, મીઠાઈનો વિચાર કરે, એથી કઈ પેટ ભરાય, ખાય તો પેટ ભરાય, એમ વિચારનો અમલ કરવામાં આવે તો કાર્ય થાય, તો એનું સફળ પણ છે. વિચાર તો વિચાર એમ નથી થતું, એનું કારણ બીજું છે. આરંભ પરિગ્રહનું અલ્પત્વ થતું નથી, જે અસત્પ્રસંગ નું કારણ છે. એટલે એની જે સંયોગો વધારવાને, સંયોગો સુધારવાને અને સંયોગોના કાર્યો, સંયોગિક કાર્યો કરવાની જે પકડ છે, એની જે તીવ્રતા ઘટવી જોઈએ, એ તીવ્રતા નથી ઘટતી. અલ્પત્વ નથી થતું એટલે એના રસનું મંદ પણ નથી થતું. એ અસત પ્રસંગનું બળ છે જેથી સત્સંગમાં અથવા સત્શ્રવણની અંદર જે કાંઈ એને સાંભળ્યું છે, એ બે પરિબળ સામા સામા ઉભા છે. એક બાજુ સત્પ્રસંગ, એક બાજુ અસત્પ્રસંગ. તો જે બળવાન હોય, મેજર ફોર્સ લીધે જે વધારે બળવાન હોય એનું કામ થાય, બળિયાના બે ભાગ, એ તો સીધી વાત છે. બળવાન હોય એનું કામ થાય, બે લડે એમાં બળવાન જીતે, નબળો કેવી રીતે જીતે. એટલે એક તો એ બાજુનું અસત્પ્રસંગનું બળ વિશેષ છે જ પહેલેથી, એમાં આપ નવો પ્રસંગ શરૂ કર્યો કે આત્મવિચાર. એનું બળ આના કરતા વધવું જોઈએ. એનું બળ ક્યારે વધે કે એનું આનું બળ ઘટે ત્યારે વધે. આ બળ એટલું નથી લઈએ તો બળ તો જેટલું છે એમાંથી જ વિભાગ પડવાનો છે. જીવના પરિણામમાં જે બળ છે એ પરિણામ બળ તો જેટલું છે એટલી માત્રામાં છે, એમાંથી જે વિભાગ થવાના છે એમાં આ બે વિભાગમાંથી જેટલું સત પ્રત્યેનું બળ વધે એટલું અસતનું બળ ઘટે, અસતનું બળ વધે તો સતનું બળ ઘટે, આપોઆપ છે. એટલે અહીંયા કહ્યું કે આરંભ પરિગ્રહનું અલ્પત્વ કરવાથી અસત પ્રસંગનું બળ ઘટે છે. એ બહુ ચોખ્ખી વાત છે, કેમ કે જે પરિણામ બળ છે એની અંદર કયો રસ તીવ્ર છે, સંયોગ બાજુનો છે કે આત્મા બાજુનો છે. વિચાર તો કર્યો આત્માનો, પણ રસ કેટલો છે. અને એ અસત પ્રસંગનું બળ ઘટવા માટે અથવા એ પરિણામોનું બળ ઘટવા માટે સત્સંગનો આશ્રય વિશેષ વિશેષ બાહ્ય નિમિત્ત છે. અંતરંગમાં પોતાની ભાવના છે સત્સંગ કરવાની, પણ બાહ્ય નિમિત્ત છે એ સત્સંગ છે કે જેના આશ્રયથી એ સત્સંગનું બળ ઘટે છે. કેમ કે વારંવાર એમાં એ વાત આવે છે કે તું આત્મકાર્યને મુખ્ય કર, બીજું બધું ગૌણ કર. આત્મકાર્યને મુખ્ય કર, બીજું બધું ગૌણ કર. એના ન્યાયો આવે છે કે બીજું બધું ગૌણ કરવામાં એ પણ વાત છે કે નવા કર્મો બંધન નહીં, બીજું મુખ્ય કરવા જતા પણ પૂર્વ કર્મ અનુસાર બનવાનું છે, તારા વર્તમાન પ્રયત્નો અનુસાર કઈ બનવાનું છે એ વાત નથી. આ વાત પણ સારી છે. તો નિરર્થક એમાં પ્રયત્ન કરીને નવાઈ બાંધવા, એના કરતા જે પરિણામ બળ છે એને પોતાના હિતાર્થે ઉપયોગ કરવો, એ શું ખોટું છે. આમ સત્સંગની અંદર આ વિશે સુગમતા, સરળતા એ બધી સમજાય છે. અને આપોઆપ એ સમજણથી સંયોગ પ્રત્યેના પરિણામનું બળ ઘટે છે અને આત્મવિચારનું બળ વધે છે. અસત્સંગનું બળ ઘટવાથી આત્મવિચાર થવાનો અવકાશ પ્રાપ્ત થાય છે. એટલે આત્મા છે, આત્માનું જે મૂળ સ્વરૂપ છે જેનો એ વિચાર કરે એ તત્વ ઉનાળનો વિષય છે, જ્ઞાનના ઉનાળનો વિષય છે. એટલે એના માટે જે અવકાશ જોઈએ એ અવકાશ પ્રાપ્ત થાય છે. પરિણામ અવકાશ એટલે ખાલી જગ્યા. જ્યાં પરિણામ નો રસ છે ત્યાં પરિણામ નું બળ છે. એટલે દર્શન નો અનુભવ કરવાનું અત્યારે છે. રસ ની અંદર બળ છે, પછી દર્શન નો ચારિત્ર ગુણ હોય, કોઈ કષાય નું હોય કે અકષાય નું પરિણામ હોય, પણ એ સંબંધ એનો રસ છે એમાં એનું બળ છે. પરિણામ નું બળ પરિણામ ના રસ ની જગ્યાએ રહેલું છે, બીજે કઈ નથી. એટલે
અક્ષતસંગ હોય, રસ ઘટે તો અક્ષતસંગ માં તો જીવ ઉભો હોય,
હા તો એને એટલી અસર ન થાય. અસત્સંગ પછી કર્મને લઈને ઉભો રહીએ, કુટુંબ પરિવારનો ક્યાંથી જલ્દી ત્યાગ કરશે? આજીવિકાનો સવાલ હશે તો વ્યવસાયનો ક્યાંથી ત્યાગ કરશે? પણ રસપણે પ્રવર્તે અને નિરસપણે પ્રવર્તે એમાં પૂર્વ પશ્ચિમનો ફેર છે. ખરેખર એ સંયોગો આત્માને નુકસાન નથી કરતા, પણ એ સંયોગો પ્રતિનો રસ આત્માને નુકસાન કરે છે. મૂળ વાત એમ છે કે સંયોગો તો સર્વથા ભિન્ન છે. મૃગક્ષેત્ર કાળ ભાવથી સ્વચતુષ્ટયથી ભિન્ને ભિન્ન છે, એને લઈને કોઈ નુકસાન નથી. જો એને લઈને નુકસાન હોય તો એ નુકસાનમાંથી કોઈ છૂટી જ ન શકે, એ પરિસ્થિતિ ઊભી થાય. એવું નથી. ચતુર્થ ગુણમાં તે અથવા કોઈ વખત તો પ્રતિકૂળતા વધે એવા સંયોગ, અથવા અનુકૂળતામાં રાગ વધે એવા સંયોગો પણ ઉભા થાય, એમની એક પરિસ્થિતિ છે. આર્થિક સ્થિતિ વેપાર કરતા વધારે સારી હતી તો એમનો મોહ વધવો જોઈતો હતો. એના બદલે 3 વર્ષે કંટાળ સંયોગો ઉપરનું નિરસપણું છે કે રસપણું છે આ જગ્યાએ પોતાને લક્ષણ હોવું જોઈએ, એ વાત ખ્યાલમાં હોવી જોઈએ.
રસ એટલે ચાહનો, રસ એટલે ચાહનો,
રસ એટલે
ચાહનો,
ચાહના પણ છે અને રસ એટલે જેમાં સમય વ્યતીત થાય તો પણ ખબર ન પડે એવા પરિણામ થઈ જાય છે. વાસના છે, એકાગ્રતા છે, ઘણા એના ચિહ્નો છે કે જ્યાં સમય વ્યતીત થાય તો પણ ખબર ન પડે એને કહેવાનું. નથી માણસ આ ટીવી જોવે છે, સિનેમા જોવે છે, તો શું ખબર પડે? 3 કલાક અમથા પૈસા લે દે રુચિ પકડાય એવી છે. અને અવલોકન કરે તો રસ ન પકડાય એવો વિષય નથી. શબ્દ નો અર્થ સમજવો નથી, પણ શબ્દ નો ભાવ સમજવો છે. રસનો અર્થ શું એ નથી સમજવું, રસનો ભાવ જો આપણે સમજીએ તો આપણે આપણા પરિણામોને તપાસીએ એટલે તરત જ ખબર પડે. પરિણામ ઉપર તપાસ રાખીએ એટલે તરત જ ખબર પડે કે રસ ક્યાં જાય છે. રસ ન સમજાય એવું કઈ નથી. વેપારી ભાષામાં રસ શબ્દ નો ઉપયોગ થાય છે. કોઈ માલ વેચવાનો હોય કે ખરીદવાનો હોય તો વચમાં હોલસેલમાં તો વચમાં દલાલ લોકો કામ કરતા હોય છે. સીધે સીધો કોઈ કામ ન ઉતરે તો દલાલને પૂછવાની પદ્ધતિ એવી હોય છે, ભાઈ તમને આટલો માલ છે, કાંઈ લેવામાં રસ છે કે વેચવામાં રસ છે, મારી પાસે ખરીદી છે, તમારી પાસેનો માલ વેચવામાં અત્યારે રસ છે કે તમારે માલ લેવામાં રસ છે, મારી પાસે આ બહુ છે. એ જે યાચના કરે છે એમાં પેલો રસ પૂછે છે. વેપારી ભાષામાં એ શબ્દ પ્રયોગ થાય છે. તમને રસ છે એમ પૂછે, એટલે તમે એ કામ કરવા માંગો છો, ખરેખર કરવા માંગો છો એમ એમ પેલા પૂછે. પછી આપણે વાત ચલાવીએ, ભાવની વાત પછી કરીએ.
રસ છે,
હા શું પૂછે છે? એટલે અસત્સંગ નું બળ ઘટવાથી એમ લઈએ તો ત્યાં એનો રસ ઘટવાથી આત્મવિચાર થવાનો અવકાશ પ્રાપ્ત થાય છે. નહીંતર એ બળ છે એ આત્માના વિચારને ત્યાં સ્થાન આપતો નથી. અવકાશ ન હોય એટલે બેસવાની જગ્યા નથી, એટલે ત્યાં એને સ્થાન નથી મળતું. વિચાર આવી જાય છે, અધર અધરથી ચાલ્યો જાય છે. પોતાના આત્મા સિવાયનું બધું આવી જાય છે. પહેલા એ વિચારવા જેવું છે કે એનાથી આત્માને શાંતિ છે કે અશાંતિ છે. અને પોતાને શું જોઈએ છે, આત્મશાંતિ જોઈએ છે કે આત્મશાંતિ નથી જોઈતી અને બીજું કાંઈ જોઈએ છે? બસ આટલું પૂછીને આગળ ચાલો નક્કી કરીને. કામ માથે જો આવી પડ્યું, કામ માથે જો આવી પડ્યું તો એ તો પ્રાણી કરવાનું છે કે રસ્તી કરવાનું છે? આવી પડે એ તો પ્રાણે કરવું પડે. આ તો એટલી વાત છે કે તું રસથી કરેશ કે આવી પડેલું પ્રાણે કરેશ, એટલી વાત છે. પ્રાણે કરે એમાં એટલું નુકસાન નથી, રસથી કરતો પૂરો. એટલે આવી પડે તો આવી પડશે, એવો કર્મ હોય તો કંઈક આપત્તિ આવે, વિપત્તિ આવે, અનુકૂળતાઓ આવે, પ્રતિકૂળતાઓ બધું આવે. પણ આવે એથી શું, પોતાને કેટલો રસ છે એના ઉપર આધાર છે. આત્મવિચાર થવાથી આત્મજ્ઞાન થાય છે અને આત્મજ્ઞાનથી નિજ સ્વભાવ સ્વરૂપ સર્વપેશ અને સર્વ દુઃખથી રહિત એવો મોક્ષ થાય છે. એ વાત કેવળ સત્ય છે. આત્મજ્ઞાનથી મોક્ષ થાય છે. મોક્ષના વિશેષણ કીધા છે કે નિજ સ્વભાવ સ્વરૂપ સર્વ ક્લેશ અને સર્વ દુઃખથી રહિત. એટલે સ્વભાવમાં દુઃખ નથી, ક્લેશ નથી, એ વાત પણ એમાં આવી જાય છે. અથવા સ્વભાવરૂપે પરિણામ છે અને જેમાં કાંઈ દુઃખ ને કાંઈ ક્લેશ નથી, એવી જે સંપૂર્ણ દુઃખ રહિત અને અનંત સુખ સહિતની જે દશા એને મોક્ષ કહેવામાં આવે છે. મોક્ષ એટલે દુઃખથી મુક્તિ, એટલું લેવું છે. મુક્તિ ખરી પણ શેનાથી? કે દુઃખથી મુક્તિ. કેવા પ્રકારના દુઃખથી મુક્તિ? કે સર્વ પ્રકારના, કોઈ પ્રકાર બાકી રહેતો નથી. એ વાત સત્ય છે, અને એ વાત ખરેખર સત્ય છે, એમાં કોઈ સંશય થાય એવી વાત નથી. જે જીવો મૂળ નિંદ્રામાં સૂતા છે તે અમુનિ છે. આ જગતમાં તો દીક્ષા લે અને ત્યાગ કરે એને મુનિ કહેવામાં આવે છે. તો કે જેને હજી દર્શન મૂળમાં મોહ મટ્યો નથી એને મૂળ રૂપી નિંદ્રા છે. જેમ નિંદ્રામાં માણસને પોતાના શરીરનો ખ્યાલ રહેતો નથી, ભૂલી જાય છે કે હું ક્યાં છું, કોણ છું, એ બધું જેમ ભૂલી જાય છે એમ મોહની અંદર પણ આત્મા પોતાની જાતને ભૂલે છે, વિસ્મરણ કરી જાય છે. જે જીવો મોહ નિંદ્રામાં સૂતા છે તે અમુનિ છે. ભલે મુનિના વેશમાં હોય તો પણ તે અમુનિ છે, મુનિ નથી. મુનિ તો નિરંતર આત્મવિચારે કરીને જાગ્રત રહે. હું આત્મા છું, જ્ઞાન સ્વરૂપે હું આત્મા છું, માત્ર દેહાદી અને રાગાદી હું નથી એવી જેને જાગૃતિ વર્તે છે તે મુનિ છે. ખરેખર તો આત્મજ્ઞાન ત્યાં મુનિ પણ તે સાચા ગુરુ એમ કે બાકી કુલગુરુ કલ્પના આત્માર્થી. એ રીતે મુનિ છે તો આત્મામાં જાગૃત છે, પ્રમાદીને સર્વથા ભય છે, અપ્રમાદીને કોઈ રીતે ભય નથી એમ શ્રીજીને કહ્યું છે. પ્રમાદી એટલે આત્મકાર્યમાં સાવધાન નથી, આત્મહિતમાં જે જાગૃત નથી તે બધા પ્રમાદી છે. આત્મહિતમાં જેટલી જાગૃતિ છે તેટલો અપ્રમાદ છે. કોને ભય છે? જન્મ મરણનો ને દુઃખો આવી પડવાનો, કે જેને આત્મહિતની જાગૃતિ નથી એને. આત્મહિતમાં જે જાગૃત છે, સ્વરૂપ વિશે જે જાગૃત છે એને કોઈ ભય એ નથી. મોહનિંદ્રાનો જે વિષય લીધો છે ને આ ગ્રંથનું પહેલું વચન એ છે, પહેલામાં પહેલું 70 વર્ષ પહેલા એમને આ ક્યાંથી શરૂઆત કરી છે. આ વાત 70મા વર્ષ પહેલા એના જે પદ પૂરા થાય છે અને બીજું પછી બીજો પાઠ પાનો ત્રીજો 70મા શરૂઆત કરી છે એમને. પુષ્પોમાંથી સુગંધ આવે, આમાં સુખની સુગંધ આવે એમ કહેવું છે. રાત્રે વ્યતિક્રમી ગઈ, પ્રભાત થયું, નિંદ્રાથી મુક્ત થયા. ભાવ નિંદ્રા ચાવલાનો પ્રયત્ન કરજો. ભાવ નિંદ્રા કહો કે ભવ નિંદ્રા કહો, બંને એક વાત છે. 70મા વર્ષ પહેલા આ વાત કરી છે. રાત્રે વ્યતિક્રમી ગઈ એટલે આ નહીં, અંધારું દૂર થયું ને પ્રભાત થયું એટલે સૂર્ય ઉગી ગયો એ વાત. આત્મયુગમાં જે જાગૃત થયો એને પ્રભાત થયો, જેને મોહ નિંદ્રાનો નાશ કર્યો એને નિંદ્રાથી મુક્તિ થઈ, અને જેને એ નિંદ્રા ન ઉડી હોય એને એ નિંદ્રા ટાળવાનો પ્રયત્ન કરવો જોઈએ. આ વચનથી શરૂઆત કરે છે નિંદ્રા. આ ગ્રંથની શરૂઆત અહીંથી થઈ છે. સર્વ પદાર્થનું સ્વરૂપ જાણવાનો હેતુ માત્ર એક આત્મજ્ઞાન કરવું એ છે. હવે શું કહે છે કે આત્માનો વિચાર થાય છે ત્યાં નવતત્વની વાત આવે છે. નવ તત્વોમાં અનેક પ્રકારે વિસ્તાર આવે છે. પદાર્થ એટલે નવ પદાર્થ, અને સર્વ પદાર્થમાં નવ પદાર્થમાં બધા પદાર્થ આવી જાય છે. પછી બધા એના ભેદ પ્રભેદ છે. સર્વ પદાર્થનું સ્વરૂપ જાણવાનો હેતુ, જાણવાનું કારણ માત્ર એક આત્મજ્ઞાનની પ્રાપ્તિ કરવી છે. આ પોતાના કાર્ય સાથે શું હેતુથી પોતે કાર્ય કરે છે, શું કારણથી પોતે આ કાર્ય શરૂ કર્યું છે, એ સાથે મેળવવું છે. એટલે માત્ર કુતૂહલ વૃત્તિથી આ વાત જાણવા મળે છે એવી અહીંયા કોઈ વાત હોવી જોઈએ નહીં, એમ એમ આવી જાય છે. સામાન્ય રીતે જે જ્ઞાનમાં, પરલક્ષી જ્ઞાનમાં, પર પદાર્થ તરફની રુચિ સહિત જે પરલક્ષી જ્ઞાન કામ કરે છે, એમાં એક કુતૂહલ વૃત્તિ હોય છે. એ અન્ય પદાર્થની રુચિને સૂચવે છે. જ્ઞાનનું ઘણું જાણવા, જુદું જુદું જાણવાનો જે કુતૂહલ ભાવ છે, એ કુતૂહલ આત્માને છોડીને જે કંઈ બીજું જાણવું છે, એ બધું કુતૂહલ પર રુચિમાં અને પરલક્ષી જ્ઞાનમાં જાય છે. એ પ્રકારથી છૂટી જવું જોઈએ, એ પ્રકાર નહીં હોવો જોઈએ. સર્વ પદાર્થનું સ્વરૂપ જાણવાનો હેતુ માત્ર એક આત્મજ્ઞાન કરવું એ છે. અને જો આત્મજ્ઞાન ન થાય તો સર્વ પદાર્થના જ્ઞાનનું નિષ્ફળ પણ છે. ભલે ગમે તેટલા શાસ્ત્રો જાણતો હોય પણ આત્મજ્ઞાન ન થાય તો એ બધું જાણવું એનું નિષ્ફળ. એટલે પહેલામાં પહેલું અહીંયા નક્કી કરવું પડે છે કે જ્ઞાન છે એમ નહીં, આત્મજ્ઞાન સહિતનું જ્ઞાન છે. જેટલા લેખકો હોય છે અને જેટલા વક્તાઓ હોય છે, એ વક્તવ્ય દ્વારા કે પોતાના લેખ દ્વારા પોતાના જ્ઞાનને વ્યક્ત કરે છે અથવા પ્રદર્શિત કરે છે. એ જ્ઞાન ખરું કે આત્મજ્ઞાન હોય તો જ્ઞાન છે, આત્મજ્ઞાન ન હોય તો એ બધું અજ્ઞાનમાં જાય છે. પછી અંગપૂર્વનું જ્ઞાન હોય તો પણ એ બધું અજ્ઞાનમાં જાય છે. જો આત્મજ્ઞાન ન થાય તો સર્વ પદાર્થના જ્ઞાનનું નિષ્ફળ પણ છે. બધું જાણ્યું એ ખોખ છે. જેટલું જાણ્યું એટલું બધું ખોખ થાય છે અથવા નિરર્થક જાય છે. અથવા તો મને જ્ઞાન થયું છે એવું પ્રકાર, એવા પ્રકારનું એક દુષ્ટ અભિમાન થાય છે. દુષ્ટ એટલા માટે એને કહેવાય છે કે એક અવગુણનું કારણ થાય છે, અભિમાન રૂપ અવગુણનું કારણ થાય છે. એને લઈને પણ એને નુકસાન છે, એ જ્ઞાનથી લાભ બિલકુલ નથી. એ વાત જૈન શાસ્ત્રમાં છે. શાસ્ત્રનું જ્ઞાન હોય છતાં અવગુણ પણ થાય અને ગુણ પણ થાય. શાસ્ત્રનું શાસ્ત્રો અનુસાર જ્ઞાન હોય ને અવગુણ કેવી રીતે થાય? જેમ શાસ્ત્ર કહે છે એમ એ કહે છે કે આત્મજ્ઞાન નથી ત્યાં એને અવગુણનું કારણ થયા વિના રહેશે. નિયમ એવો છે કે માણસ જે કાંઈ વિષયનો અભ્યાસ કરે એ વિષયમાં એનો ઉઘાડ વધે, જ્ઞાનનો ક્ષોભ્યમ અથવા જ્ઞાનનો ઉઘાડ વધે છે, વધે છે. હવે જે જે જેવો શાસ્ત્રમાં છે એને શાસ્ત્ર સંબંધીનો જ્ઞાનનો ક્ષોભ્યમ વધશે, ઉઘાડ વધશે. તો સાથે સાથે પરલક્ષી જ્ઞાનમાં ઉઘાડ વધે અને અભિમાન ન થાય એ બને નહીં. એક આત્મજ્ઞાનની પ્રાપ્તિ થાય તો જ એને ઉઘાડ ગમન થાય. કેમ કે આત્મજ્ઞાનમાં દ્રવ દ્રષ્ટિ છે, દ્રવ દ્રષ્ટિ સહિત આત્મજ્ઞાન થાય છે અને અનાદિ પર્યાય દ્રષ્ટિનો નાશ થાય છે. એટલે પર્યાયમાં જે ઉઘાડ થયો એ ગમન થઈ જશે. સ્વરૂપ જે આત્મસ્વરૂપ છે એમાં જ્ઞાનની શક્તિ છે, એ જ્ઞાન ની શક્તિ પાસે તો કેવળ જ્ઞાન ની પર્યાય પણ અનંત માં ભાગે છે, તો છદ્મસ્થ નો ઉગાડ નો ક્યાં પત્તો લાગે નીકળે એવું, એનો તો પત્તો જ નથી લાગે એવું, એટલું બધું એ અલ્પ છે. એનું પોતાનું અનંત જ્ઞાનમય સ્વરૂપ જેને દ્રષ્ટિમાં છે એને કોઈ પણ પર્યાય વિષય અહંભાવ થતો નથી. આ એક આત્મજ્ઞાનનો ગુણ છે કે જેને પોતાની પર્યાયનો ગમે તેટલો વિકાસ થાય, જ્ઞાન ગુણનો વિકાસ થાય, ચારિત્ર ગુણનો વિકાસ થાય, શાસ્ત્રનો વિકાસ થાય, આનંદ અને શાંતિ વધે, ગમે તેટલો વિકાસ થાય, તો પણ કોઈ પણ પોતાની અવસ્થાનો અહંભાવ ન થાય એનું કારણ મૂળમાં પ્રારંભમાં આત્મજ્ઞાન થયું તે છે. અને નહીં તો એ આત્મજ્ઞાન વગર કાંઈ પણ થાય તો એનો અહં પણ આવ્યા વિના એવું છે. એ ચર્ચા આપણે એક વાર કરીએ છીએ કે લક્ષ બે પ્રકારના છે. એક પોતાના ત્રિકાળી સ્વરૂપનું લક્ષ છે, એક પૂર્ણ જે દશાએ પહોંચવું છે એનું લક્ષ છે. તો જ્યાં સુધી નિર્ણયના કાળમાં ભાવભાષણ થઈને આત્મ સ્વરૂપનું લક્ષ ન થાય એ પહેલા મુખ્યત્વે પૂર્ણતાનું લક્ષ, પૂર્ણ શુદ્ધિનું લક્ષ બાંધેલું હોવું જોઈએ. એ લક્ષ્ય જો એ આગળ વધતો હોય તો એને મારે ઘણું બાકી છે એ લાગુ થઈ રહેશે. મારે હજી ઘણું બાકી છે, પૂર્ણ થવામાં મારે ઘણું બાકી છે, એવી અનંતમાં ભાગે પણ મારી દશામાં કઈ ઠેકાણું નથી એ મને લાગ્યા કરશે. પરંતુ બારમા ગુણસ્થાન સુધીનું જ્ઞાન અનંતમાં ભાગે છે, તેરમા ગુણસ્થાને કેવળ જ્ઞાન અનંત જ્ઞાન પ્રાપ્ત છે, પણ બારમા ગુણસ્થાને શું સ્થિતિ છે શ્રુત જ્ઞાન ની કે બારમું જ્ઞાન હોય એટલે ચૌદ પૂર્વનું, અગિયાર અને ચૌદ પૂર્વનું જ્ઞાન હોય તો પણ અનંતમાં ભાગે છે. ગણધરદેવનું જ્ઞાન કેટલામાં ભાગે, કેવળી પાસે કે કેવળ જ્ઞાને તીર્થંકર પાસે અનંતમાં ભાગે છે. સર્વોત્કૃષ્ટ ગણધર છે ભગવાનની સભામાં, તેથી તો આવી કોઈ નથી. બીજા આચાર્ય હોય છે પણ આ મુખ્ય છે, મુખ્ય આચાર્ય છે, એ આચાર્યની જ પદવી છે પણ મુખ્ય છે. ચાર જ્ઞાન હોય છે અને ચૌદ પૂર્વની રચના અંતરયુક્ત ક્ષોક્ષમ હોય છે, જ્ઞાનની લબ્ધિ વાળો ક્ષોક્ષમ હોય છે. એટલે ચાર જ્ઞાન અને લબ્ધિ વાળું જ્ઞાન પાસે આટલું ગણધર્ને જ્ઞાન હોય તો પણ કેવળ જ્ઞાન પાસે કેટલા ભાગે છે, કરોડમાં ભાગે નહીં, અબજમાં ભાગે નહીં, અનંતમાં ભાગે છે. એટલે જેને પૂર્ણતાનું લક્ષ છે, પૂર્ણ શુદ્ધિનું, પૂર્ણ પર્યાયનું, એને પણ અભિમાન નહીં થાય, અને જેને સ્વરૂપ લક્ષ છે એને પણ નહીં થાય, કેમ કે કેવળ જ્ઞાન એની પાસે અનંતમાં ભાગે છે. એક જ્ઞાન ગુણ પાસે કેવળ જ્ઞાનની પર્યાય છે કેટલામાં ભાગે છે, જ્ઞાન શક્તિ પાસે કે અનંતમાં ભાગે છે, કેમ કે એવી અનંત કેવળ જ્ઞાનની પર્યાય એમાંથી નીકળે, એટલો કેવળ જ્ઞાનનો પ્રવાહ બહાર આવે, જ્ઞાનનો પ્રવાહ જ્ઞાન ગુણમાંથી બહાર આવે તો પણ એટલું ને એટલું કેવળ જ્ઞાન રહે, એમાંથી કાંઈ ઓછું ન થાય. અક્ષય પાત્ર છે ખરેખર, તો અક્ષય પાત્ર અહીંથી નીકળ્યું છે. પછી આ લબ્ધી ફબ્ધમાં તો બધું બારમાં જે થાય છે એ બધી કેટલીક કહેવા માત્ર વાત છે, કેટલીક લબ્ધિ પણ છે. બાકી મૂળ આ લબ્ધિ છે, આત્મલબ્ધિ છે કે જે અક્ષય પાત્ર છે એમાંથી કઈ ખૂટતો નથી, એટલું ને એટલું રહીએ હંમેશા. એટલે મુમુક્ષુને પણ એ સાધન છે, યથાર્થપણે એની મુમુક્ષુતા શરૂ થાય પૂર્ણતાને લક્ષે તો એને અહં પણ આવવાનો પ્રશ્ન છે જ, અને એમાંથી નિર્ણય ઉપર આવીને પૂર્ણતાના લક્ષે આગળ વધેલો નિર્ણય ઉપર આવશે. જ્યાં નિર્ણય ઉપર આવશે ત્યાં એને અનંત ગુણની ખાણ જોવા મળશે, પછી તો એને કોઈ પર્યાયનો હિસાબ જ દેખાતો નથી. પર્યાયનો હિસાબ કોણ માંડે છે? જેને આ બે માંથી એક કઈ વાતની ખબર નથી એ માને છે કે મને હું આગળ લીધો, હું આગળ લીધો, હવે મને આટલો લાભ થયો, હવે મને આટલો લાભ થયો, હવે મને આટલો લાભ થયો, એ બધું કોણ કરે છે? જેને પૂર્ણતાનું લક્ષ નથી, જેને સ્વરૂપનું લક્ષ નથી, અને આ ભૂલ થાય છે. અને એ ભૂલ થયા વિના રહે જ નહીં, પરિસ્થિતિ અનિવાર્ય છે. એટલે આ જે માર્ગની કેળી છે, એ તો માર્ગ તો એ સમય દર્શન થતા શરૂ થશે, એ પણ ચોખ્ખી જ છે કે આ રસ્તો ચાલે એટલે બીજી ગડબડ થવાનો પ્રશ્ન જ નથી. અને એ કેળી છોડીને ચાલે એટલે ગડબડ થયા વિના અટવાય અટવાય ને અટવાય જ છે. જેટલું આત્મજ્ઞાન થાય તેટલી આત્મજ્ઞાન પ્રત્યે, જેટલું આત્મજ્ઞાન થાય એટલે કે આત્મજ્ઞાનમાં જે આત્મા વિજ્ઞાન ગુણ જેટલો થાય એમ લેવું છે, કે જેટલો જ્ઞાનમાં તન્મય થાય એટલી આત્મસમાધિ પ્રત્યે છે. આ મુખ્ય બોલ છે, ચારિત્ર પ્રધાન જ્ઞાનનો બોલ છે. એને જેટલું આત્મજ્ઞાન, જ્ઞાનમાં પાછો આત્મજ્ઞાન કોઈને અધૂરું થાય ને પૂરું થાય ને એવું નથી, પણ આત્મજ્ઞાન થયા પછી જેમ જેમ પોતાનો આત્મજ્ઞાનનો ભાવ વિશદ થાય છે, નિર્મળ થાય છે અને ઘનિષ્ઠ થાય છે, એટલે ક્વોલિટી નથી બદલાતી, ક્વોન્ટિટીમાં ફેર પડે છે. એ રીતે એકનું એને આત્મસમાધિ પ્રગટે છે. આત્મસમાધિ એટલે આત્મ શાંતિ પ્રગટે છે, અને સમાધિ એટલે આત્માની શાંતિ એનું પ્રગટે છે. અથવા આત્મજ્ઞાન જેટલું બળવાન છે એટલી આત્મશાંતિ પણ વિશેષ હોય છે. કોઈ પણ તથારૂપ જોગને પામીને જીવને એક ક્ષણ પણ અંતર્ભેદ જાગૃતિ થાય તો તેને મોક્ષ વિશેષ દૂર નથી. આ પત્રની અંદર બહુ સારી વાત કરી છે, આ એક વાત કરી છે, અને બીજી વાત કરી છે આત્મજોગની વાત કરી છે. તથારૂપ જોગને પામીને, કોઈ પણ તથારૂપ જોગને પામીને, એ જોગને આત્મજોગ શબ્દ કયો છે. નીચે ત્રણ જગ્યાએ એ શબ્દ વાપર્યો છે, એક લીટી છોડીને પછી ત્રણ વખત એ શબ્દને વાપર્યો છે. જોગ એટલે યોગ, યોગ એટલે યોગ્યતા, અહીંયા એમ કહેવાનું છે. યોગ્યતા એટલે પાત્રતા, તથારૂપ પાત્રતા. જો કોઈ પણ એવી સુપાત્રતાને પ્રાપ્ત કરીને જીવને એક ક્ષણ પણ અંતર્ભેદ જાગૃતિ થાય તો તેને મોક્ષ વિશે નથી, મોક્ષની નજીક આવી ગયો એમ કે છે. આ વચન છે એ બહુ માર્મિક વચન એમને આ જગ્યાએ લખાયું છે. સામાન્ય રીતે આપણે ત્યાં શાસ્ત્ર સ્વાધ્યાય સારી રીતે કરનારા જીવોને એક વાત પોતાને ખામી લાગે છે કે આપણે તો જ્ઞાની નથી, આ બધું વાંચીએ છીએ વિચારીએ છીએ પણ આત્મજ્ઞાન નથી, ત્યાં શું થાય? આત્મજ્ઞાન નથી એટલે આપણે કાંઈ, આપણું કોઈ આત્મશ્રેય થતું નથી, કરવું શું? સાંભળ્યું, જાણ્યું, વિચાર્યું, એમાં પણ થાક લાગે એટલે પ્રવૃત્તિ બદલે, બીજો એમાં ઉપાય પણ નથી. અને છતાં પણ આ સિવાય બીજું નિમિત્ત નથી, તત્વજ્ઞાન સિવાય આત્મજ્ઞાનનું નિમિત્ત નથી, માટે તત્વજ્ઞાનની પ્રવૃત્તિ પોતે ચાલુ રાખે છે. પણ એક વાતની પોતાની અંદરમાં ખામી દેખાય છે કે આપણને જ્ઞાન નથી થયું, શું કરવું? આત્મજ્ઞાન નથી થયું, એનું શું કરવું? આત્મજ્ઞાન હવે તો કાંઈ મોક્ષ માર્ગમાં આગળ વધતું નથી, એના માટે અહીંયા રસ્તો ખુલ્લો પડ્યો છે. આત્મજ્ઞાન ન હોય તો પણ સત્પાત્રતા છે, યોગ્યતા છે. હવે જો પાત્રતા પણ ન હોય તો પછી કોઈ આશા રાખવી નહીં. જે પાત્ર નથી એ ક્યાં તો અપાત્ર છે ને કાં તો કુપાત્ર છે. કાં તો સત્પાત્રતા છે નહીતર અપાત્રતા છે અથવા કુપાત્રતા છે. તો અપાત્ર ને કુપાત્રમાં તો વસ્તુ આવવાની નથી, પાત્રમાં વસ્તુ આવવાની છે. આત્મજ્ઞાન રૂપી વસ્તુ છે એ ક્યાં આવશે? પાત્રતામાં આવશે. તો પાત્રતામાં આવશે અને પાત્રતા પ્રાપ્ત કરવા માટે કોઈ શરત નથી. આત્મજ્ઞાન માટે શરત છે કે એને નિર્ણય થવો જોઈએ. નિર્ણય માટે શરત છે કે એને સત્પાત્રતા હોવી જોઈએ. પણ સત્પાત્રતા માટે કોઈ શરત નથી. ફક્ત પોતાને સુખી થવું છે, દુઃખથી છૂટવું છે, અશાંતિ ન જોઈએ અને આત્મિક શાંતિ જોઈએ. આના માટે એને પોતાની ચાહના તૈયાર કરવી, ગમે ત્યારે થાય એટલે એ જ વખતે પાત્રતા શરૂ થાય છે. એના માટે કોઈ પ્રક્રિયા નહીં, કોઈ દાન નહીં, કોઈ દયા નહીં, કોઈ બીજું નહીં, કોઈ ત્રીજું નહીં, કોઈ ક્રિયા કોઈ સાધનની કાંઈ જરૂર નથી. ફક્ત પોતાને શાંતિની યાચના થવી જોઈએ, શાંતિની રુચિ થવી જોઈએ, સુખની રુચિ થવી જોઈએ. આ જ વાત છે કે મારે આત્મા જોઈએ, આત્મામાંથી મારે આત્મ શાંતિ જોઈએ, આ સિવાય મારે બીજું કાંઈ ન જોઈએ. પાછું આ જોઈએ ને આ જોઈએ બે વાત નહીં ચાલે, તો બે માંથી એક કે નહીં મળે, બીજું તો વસ્તુ મળતું નથી. એટલે તથારૂપ એટલે યથા યોગ્ય. જો કોઈ પણ તથારૂપ યોગને પામીને એટલે યથાર્થ પાત્રતાને પ્રાપ્ત કરીને, બહારમાં પછી એના નિમિત્ત છે એ જ્ઞાની પુરુષ છે, સત્પુરુષ છે, એ બહારની અંદર એને તથારૂપ યોગ કહેવામાં આવે છે. જે એની સત્પાત્રતાને અનુરૂપ યોગ છે. યોગના બે અર્થ થાય છે, એક સંયોગ અને એક પોતાની પાત્રતા. તો બહારના સત્પુરુષનો યોગ થાય તો પણ પાત્રતા હોય તો કામનું છે, નહીંતર પાત્રતા હોય તો ન હોય તો એ યોગ અયોગ બધું સરખું છે, એમાં કાંઈ ફેર પડવાનો નથી. એટલે જો કોઈ પણ તથારૂપ યોગને પામીને જે એક ક્ષણ પણ અંતર્ભેદ જાગૃતિ થાય, તો અંતર્ભેદ જાગૃતિ એટલે કે અંતર્ભેદાય, અંતર્ભેદ એટલે જેનો અંતર્ભેદાય, જીવને એક પરિણતિ થઈ ગઈ છે, જે મિથ્યાત્વ જ્ઞાન સહિતની જે પરિણતિ છે એ પરિણતિ અંતરમાં તૂટી જવી જોઈએ, છૂટી જવી જોઈએ. આમાંથી તો બે ત્રણ અર્થ નીકળે છે અંતર્ભેદ જાગૃતિમાંથી, કે એક તો મિથ્યાત્વની ગ્રંથિ છેદાય એને પણ અંતર્ભેદ જાગૃતિ થઈ કહેવામાં આવે છે, કે જે ગ્રંથિ છેદાતા એક ક્ષણની અંદર એને મોક્ષ હાથમેટમાં લાગે છે, એને મોક્ષ જરાય દૂર લાગતો નથી. અરે મોક્ષની પરવા છૂટી જાય છે ખરેખર. જેને દર્શન મોહની ગ્રંથિ છેદાઈને ભેદાઈને આત્મદર્શન અને આત્મજ્ઞાન થાય છે એને મોક્ષની પરવા રહેતી નથી, મોક્ષ દૂર તો નથી એને. જોકે એને મોક્ષ અતિ સમીપ છે, એને મોક્ષની પરવા નથી. પછી કેમ કે દ્રવ દ્રષ્ટિ થઈ ગઈ, પર્યાય દ્રષ્ટિ છૂટી ગઈ, એટલે એને મોક્ષની પરવા રહેતી નથી. જે પહેલા ધ્યેય બાંધ્યું હતું એની પરવા છૂટી જાય છે, જો કેવા તબક્કામાં પ્રવેશ થાય છે, એવા તબક્કામાં પ્રવેશ થઈ જાય છે. એક ક્ષણ પણ એવી એક ક્ષણ પણ આવે અંતર્ભેદ જાગૃતિની તો એને મોક્ષ વિશેષ દૂર નથી. આપણે હમણાં પાછળની ચર્ચામાં આવી ગયું એમાં તો ત્યાં સુધી લીધું કે ત્રણ પ્રકારના સંકિત થાય તેને વધુમાં વધુ 15 ભવે મોક્ષ થાય. તો એ ત્રણ પ્રકારમાં તો ક્યાં સુધી વાત આવે? એટલે સત્પુરુષને એવું છે અને પારમાર્થિક વિષય માટે એના પ્રત્યે એને વિશ્વાસ જાગે કે આ કહે છે તે ખરેખર સત્ય છે. આપ્ત પુરુષની પ્રતીતિ, આપ્ત પુરુષની પ્રતીતિ પૂર્વક આજ્ઞા રુચિ, એવું જે સમ્યક 15મા ભાવ, વધુમાં વધુ 15 ભાવે. આ તો હજી સમ્યક દર્શન પછી હજી એક સ્ટેજ બાકી છે ને પછી આ ત્રીજી વાત છે, છતાં એના માટે 15 ભાવ લીધા. સત્પુરુષને ની પ્રતીતિ આવી, ઓળખાણ આવી એને 15 ભાવથી વધારે નહીં એમ કહી દીધું એમને. એનું કારણ છે કે એને સત્ય ઓળખ્યું છે. ભલે બાહ્ય સત છે તો પણ એને સત્ય ઓળખ્યું છે. એ પ્રગટ સત્ય ઓળખે, એ અપ્રગટ સત્ય ઓળખ્યા વિના નિયમ છે, એ ઓળખે જશે. એના માટે 15 ભાવ બાંધ્યા છે. ચાલી ગયું ચર્ચામાં. ઓળખાણ ની વ્યાખ્યા બીજી કઈ નથી, ઓળખાણ જ છે. ઓળખાણ ની વ્યાખ્યા એ કે ભૂલો ન પડે તે. દાખલા તરીકે જે સોનાને ઓળખે છે કે પિત્તળ ના પૈસા આપે ખરો, કોઈ ખોટો ચાંદ ચેન લઈને આવે, 5-5 રૂપિયાના મળે છે ને બજારમાં ઉપકારી ઉપર. સોના જુઓ, સોનાનો ચેન 5 રૂપિયા મળે, 5 રૂપિયા 5000 મહિનો મળે, એટલું વજન હોય તો પછી સોનું વળત તો એ લઈ લે, એના 5000 આપી દે, કોઈ આપે. ઓળખાણ એવી ચીજ છે, એની વ્યાખ્યા શું કહો? હીરાને ઓળખે તે ખોટો હીરો ન લઈએ, ખોટો લઈ લઈએ, પ્લાસ્ટિક નો લઈ લઈએ, આ વિચાર છે ને તરફ પ્લાસ્ટિક. અમેરિકન ડાયમંડ લઈ ગયો કોઈ એવી રીતે, એ તો 2-4 રૂપિયાની ચીજ છે. પછી ભૂલા દાગીનામાં આ લોકો 200 રૂપિયા લઈ ગયો નાખીને, હું તો 2-4 રૂપિયાની જૂની ચીજ હોય છે. કેમ કે એ તો વેટ ઉપર મળે છે, પ્લાસ્ટિક પાવડર તો વજન ઉપર આવે, હેરમાં શું વજન, 1 ગ્રામનું વજનમાં માલ કેટલો જાય, બનાવટ ફનાવટ કરીને બધું ઘણો તો એ તો 2-4 રૂપિયાની ચીજ હોય છે. એને કઈ એટલો હીરો જે 4 રૂપિયામાં 2-4 રૂપિયામાં એને પડતો હોય, એટલો જો સાચો હોય તો 2-4 લાખ એમાં લાગી જાય, તો એ નાના 2-4 લાખ લાગી જાય. એક ગ્રામ નો હીરો હોય તો એમાં આટલો બધો ફેર છે ઓળખાણ. અને ઓળખાણ ને શું કેવું? ઓળખી શકે. પછી ગમે તે વેશમાં હોય પણ એને ઓળખી શકે. ઓળખાણ એ ઓળખાણ છે.
આપણા આ વાત તથારૂપ પાત્રતા ત્યાં પ્રગટ થઈ, એટલા માટે 15 ભાવ છે.
એટલા માટે 15 ભાવ છે.
રહસ્ય પણ છે.
કોઈ પણ તથારૂપ યોગને પામીને એટલે એવી સત્પાત્રતામાં જીવ આવે તો એને મોક્ષ કાંઈ દૂર નથી. હવે એ પાત્રતામાં મોક્ષ કાંઈ દૂર નથી એ તો એમણે કહ્યું, કહેનારે કહ્યું. પાત્રતાવાળાને એમ લાગે છે, એની નિશાની છે. ગુરુદેવ કહેતા કે આ એવી વાત છે કે જેને સાંભળતા અંદરમાંથી જીવને મોક્ષના પણકારા લાગે. પેલા એ વ્યાખ્યાનમાં બહુ આપણું તો સરસ આપણા પ્રવેશ કરવાનું વાત છે, એવી વાત છે. એ પાત્રતામાં પણ એવી વાત છે કે જ્યારે જીવને સત્પાત્રતા આવે છે ત્યારે એને એમ પણ લાગે છે કે આ માર્ગ સુગમ છે, સરળ છે અને સર્વત્ર એની પ્રાપ્તિ થાય છે. તેની પ્રાપ્તિ સર્વત્ર હોય છે. આ સત્પાત્રતામાં પહેલું એવું લાગે છે, એને પોતાને એવું ભાષે છે કે સત સત છે, તે સરળ છે, સુગમ છે અને કોઈ પણ મારા દિવ્ય ક્ષેત્રકાળ ભાવમાં મને એની પ્રાપ્તિ સંભવિત છે. અમુક દિવ્ય ક્ષેત્રકાળ ભાવ હોય તો હું સતની પ્રાપ્તિ કરી શકું, નહીતર ન કરી શકું, એ પાત્રતા વાળાને નથી. આ પાત્રતા નથી નીકળેલી વાત છે. 24મું વર્ષ ચાલે છે ને, સુભાષભાઈ ને પત્ર લખે છે.
207 પત્ર માં કહે છે કે સત બતાવવા વાળા છે.
પણ એને પોતાની અંદર થી એમ ભાષે છે કે આ માર્ગ સરળ છે, સુગમ છે અને મારા કોઈ પણ દ્રવ્ય ક્ષેત્ર ભાવ હોય સર્વત્ર હું એની પ્રાપ્તિ કરી શકું, એવું આ સુગમ અને સરળ છે. એ સત્પાત્રતાનું લક્ષણ છે. એવું જો પોતાને ભાષે તો જ્યાં સુધી એને કઠણ છે એવું લાગે ત્યાં સુધી પાત્રતા જે પ્રકારે આવવી જોઈએ એ પ્રકારે હજી આવી નથી એમ સમજવાયું. કેમ કે અરુચિ એ કઠણ છે, પાત્રતા વાળાને રુચિ થઈ છે એટલે અરુચિ એ કઠણ લાગે છે અને રુચિ એ સુગમ લાગે છે. બસ આ રુચિની પ્રધાનતા એ જ વાત છે. રુચિ કહો, પાત્રતા કહો, બધું સાથે હોય છે. સત જે કાંઈ છે તે સતત છે, સરળ છે અને સુગમ છે અને સર્વત્ર તેની પ્રાપ્તિ હોય છે. પણ જેને ભ્રાંતિરૂપ આવરણ પણ વર્તે છે તે પ્રાણીને તેની પ્રાપ્તિ કેમ હોય? વિશેષ અંધકારમાં ઊભો છે એને એ વાત કઠણ લાગે છે, પણ છે એ સરળ અને સુગમ છે. મથાવું બાંધ્યું છે, સત એ કઈ દૂર નથી પણ દૂર લાગે છે એ જીવનો મોહ છે. તીવ્ર દર્શન મોહના કારણે જીવને એ દૂર લાગે છે. દર્શન મોહ જેનો મંદ થાય છે, રસ દર્શન મોહનો વધે છે, એને રુચિ તીવ્ર થાય છે એટલે એને કઈ દૂર લાગતો નથી, એમાં એને દૂર નથી લાગતો. એ આગળ બધું લખતા ગયા છે. અહીંયા એક શબ્દ વાપર્યો છે, કોઈ પણ તથારૂપ યોગને પામીને એટલે કોઈ પણ એવી યોગ્યતાને પામીને એ સત્પાત્રતા રૂપ યોગ્યતાને પામીને જીવને એક ક્ષણ પણ અંતર ભેદ જાગૃતિ થાય, આત્મા અંદરથી જાગૃત થાય. જો યોગ્યતા આવતા આત્મા અંદરથી જાગૃત થાય, શેના માટે જાગૃત થાય? મારે મારું આત્મહિત કરવું છે, હવે મારે મારા આત્માનું અહિત કરવું નથી. અથવા અત્યાર સુધી અનંત જન્મ મરણ કરવાનું કારણ પણ મારું છે, અનંત જન્મ મરણ કરીને હું દુઃખી થયો, હવે દુઃખી નથી થયો, એવી પોતાના આત્માને જેને કર્મ આવે છે એ વાત પણ ૨૩-૨૪માં પ્રશ્ન બે જગ્યાએ કરે છે કે અનંત જન્મ મરણ કરી ચૂકેલા આ આત્માને જેને કર્મ આવે છે એ જીવ સ્વરૂપ પ્રાપ્તિનો અધિકારી થાય છે. અધિકારી શબ્દ ત્યાં લીધો છે કે એ આત્મજ્ઞાનનો અધિકારી થાય છે, એ સુમેધ દર્શનનો અધિકારી થાય છે. એ પણ પાત્રતાના લક્ષણોમાં છે. પાત્રતાના લક્ષણની તો વાત આપણે આમાં લઈ લીધી છે. બીજું કાંઈ શોધમાં એ નામનું જે પુસ્તક છે એના ઉપોદઘાતમાં એ વાત લીધી છે. આ તો બહુ મોટી વાત છે, આપણું કામ છે. આ તો ત્યાગી હોય, યોગી હોય, જંગલમાં ચાલ્યા ગયા હોય, બધું છોડીને એને મોક્ષ મળે. અહીંયા પાત્રતામાં એમ કે છે કે પાત્રતા આવે ત્યારે એને એમ લાગે કે હવે મોક્ષ કઈ દૂર નથી મને. ક્યાંનું ક્યાં સમય દ્રષ્ટિને તો લાગે જ, એમાં કઈ સવાલ નથી. સુગાનીજી એક પત્રમાં લખ્યું છે, ગુરુદેવને ઉપદેશ કે મોક્ષની વાત પહેલી વહેલી સાંભળી જયારે મેં, એટલે શરૂઆતમાં, ત્યારે તો બહુ ભારે લાગતું હતું કે આ બહુ ઊંચી બહુ ભારે વાત છે. પણ આપનો સ્પર્શ થતા, આપની વાણીનો સ્પર્શ થતા એમ લખ્યું છે. જોયું પહેલી વહેલું સાંભળતા ચોટ લાગે છે ને, એટલે આપની વાણીનો સ્પર્શ થતા જાણે કાંઈ નથી એવું લાગે છે. મોક્ષ આટલો બધો સરળ ને સુગમ છે એમ લાગી ગયું. અને પરિણામ તો ભગવાનનું ભગવાનનું રટણ કરવા લાગ્યું. આ તો તમારી વાણી કેવી છે એમ કરે એક પત્ર ની અંદર વાત નાખી છે. એનો અર્થ શું છે કે નજીક આવી ગયા એકદમ, એ મોક્ષ પછી મોટો શાસ્ત્રની અંદર મોક્ષ માટે આમ કરવું જોઈએ, અનંત પુરુષાર્થ કરવો જોઈએ, અને ફલાણું કરવું જોઈએ, આ બધું છોડવું જોઈએ, એવું બધું વાંચ્યું હોય પહેલાં એમ લાગે કે આ તો બહુ આપણું કામ નથી. અત્યારે જ્યાં ગુરુદેવને વાણીનો સ્પર્શ થયો તો કે બસ મોક્ષની પરવા નથી, હવે મને મોક્ષની પણ પરવા નથી, ત્યાં ત્યાં આવી ગયા સિદ્ધાર્થ. એ યોગ્યતા ઉપર આ પત્રની અંદર બહુ સારો નિર્દેશ કર્યો છે. જે છૂટ્યો નથી પણ જેની જે દરકાર છે એમાં ફેર પડી ગયો. અનાદિનું પર્યાય ઉપર વજન છે તો એ જ સ્થિતિમાં એક વજનનો વિષય બદલાય છે. એને કર્યો ગયેલો પૂર્ણ શુદ્ધિ ઉપર એનું વજન જાય છે. જેમ અનાદિનો જીવને પોતાના આરંભ પરિગ્રહ અને અનુકૂળતાઓના સંયોગ ઉપર વજન છે, તો સંયોગ ઉપરનો વજનમાં ક્યાં પડતો મારે છે કે દેવગુરુ શાસ્ત્ર ઉપર જાય છે. એટલે પોતે જે આરંભ પરિગ્રહથી ભેગું કર્યું એનું સમર્પણ પણ ત્યાં કરવા માંડે. પછી જો કોઈ સત્પુરુ સદગુરુ મળી જાય છે તો એનું સર્વોત્કૃષ્ટ પણ એને આમ લાગે છે, સર્વસ્વ લાગે છે. એટલે સંયોગમાં ને સંયોગમાં આટલો ફેર પડે છે. એમ પર્યાય ઉપરના વજનમાં ને પર્યાય ઉપરના વજનમાં પહેલો એવો ફેર શું પડે છે? કે મારે પૂર્ણ શુદ્ધિ જોઈએ, પૂર્ણતા નું લક્ષ્ય થાય છે. એના ગર્ભમાં આ સ્વભાવની શોધ રહી રહી છે. એ જ્યાં સ્વભાવની શોધમાં જઈને સ્વભાવને શોધે છે ત્યારે એનું વજન ફરે છે. લક્ષ નથી ફરતો પણ વજન ફરે છે. નેત્રભૂમિ દશામાં પણ હું પામર છું એ વાત ક્યાંથી આવે? મને દશા મુનિ છઠ્ઠે સાતમે સંસ્થાને કેવું જ્ઞાન કરે કે પણ ઉભા છે એ હું પામર છું ક્યાંથી લાવે છે? કેવળ જ્ઞાન ની દશા સામે દેખાય છે. ભગવાનની સ્તુતિ કરતા કરતા કહે છે હું તો આપણી પાસે પામર છું. તે શંકર જેમને જોયો છે ત્યાં પોતાની પામરતા દેખાય છે. એ ખ્યાલમાં રહીએ છે અને એ ગૌણ થઈ જાય છે અને ત્રિકાળી સ્વભાવ નક્કી થઈ જાય છે. અને દુનિયામાં એ વાત એવી છે કે જેની પાસે 100 રૂપિયા એવી મોટી વાત હોય એને 1000 આવે ત્યારે 100 નાના થઈ જાય, અને 10 હજાર આવે ત્યારે 1000 નાના થઈ જાય, 1 લાખ મળે ત્યારે 10 હજાર નાના લાગે. તો સીધી જ વાત છે. એમ અનંત કેવળ જ્ઞાનનો ખંડ પોતે છે એમ જ્યાં પત્તો લાગે ત્યારે એને કેવું જ્ઞાન સીધી સાદી વાત છે.